વચનામૃત ગઢડા પ્રથમનું 62મું સંતને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણો આવવા ન આવવાનું કારણ, માન ને ઈર્ષ્યાની વૃદ્ધિનું કારણ. સંવત 1876ના ફાગણવદી 4ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને માથે શ્વેત પાગ વિરાજમાન હતી અને તે પાગને વિશે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે
સત્યમ શૌચમ દયા ક્ષાંતિ
ઇત્યાદિ જે 39 કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર રહે છે, એ ગુણ સંતને વિશે કેવી રીતે આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ગુણ સંતમાં આવ્યાનું કારણ તો એ છે જે એને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે છે. તે નિશ્ચય કેવો હોય તો જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે ને એ સર્વ થકી ભગવાનને જુદા જાણે અને એ સર્વના નિયંતા જાણે ને સર્વના કરતા જાણે અને એ સર્વને કરતા થકા પણ નિર્લેપ છે એમ ભગવાનને જાણે અને એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે કરીને ડગે નહીં, તે ગમે તેવા તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને ગમે તેવા પોતાનું અંતઃકરણ કુતર્ક કરે, પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં એવી જાતનો જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. માટે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. જેમ આપણા નેત્ર છે તેને જ્યારે દીવા સંગાથે સંબંધ થાય છે ત્યારે તે દીવાનો પ્રકાશ નેત્રમાં આવે છે. તેને કરીને નેત્ર આગળ અંધારું હોય તેનો નાશ થઈ જાય છે. તેમ જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને સંબંધ થાય છે તેને વિશે ભગવાનના કલ્યાણકારી ગુણ આવે છે. પછી જેમ ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે ને જે ચાહાય તે કરવાને સમર્થ છે તેમ એ ભક્ત પણ અતિશય સમર્થ થાય છે ને નિર્બંધ થાય છે. પછી વળી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિશ્ચય હોય તોય પણ રૂડા ગુણ તો આવતા નથી અને માન ને ઈર્ષ્યા તો દિવસે દિવસે વધતી જાય છે, તેનું શું કારણ હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન પાસે એક અમૃત લાવીએ અને શિંગડીઓ વચનાગ લાવીએ અને દૂધપાક ને સાકર લાવીએ અને અફીણ લાવીએ અને તે સર્વને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેવો ને તેવો જ રહે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરી ને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય. શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામી રૂપે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. માટે ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો તેણે ત્રિલોકી પોતાને વશ કરી રાખી હતી એવો બળવાન હતો, પણ તેણે જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નૃસિ રૂપે પ્રગટ થઈને તે હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં, કાજે ભગવાન તો ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે, તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુભવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને એ કીડી જેવા જીવને દુભવવો નહીં, એ જ નિર્માની સાધુનો ધર્મ છે. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 62મું.
ગઢડા પ્રથમના 62મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન બે છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જે અમને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા ને સર્વેના કરતા થકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો અમારો નિશ્ચય થાય તેને વિશે અમારા કલ્યાણકારી ગુણ આવે છે. પછી તે ભક્ત અમારા જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. બીજી બાબતમાં આસુરી ને અતિ કુપાત્ર જીવ હોય તે સ્વભાવને મૂકે નહીં ને અમારો ને અમારા ભક્તનો દ્રોહ કરે ને અમારા ગરીબ ભક્તનું અપમાન કરે, તેથી અમે દુખાઈએ ને એનું ભૂંડું થાય અને સાધુને લેશ માત્ર માન રાખવું નહીં. પ્રશ્ન એક. પહેલા પ્રશ્નમાં અમારે વિશે કલ્યાણકારી ગુણ રહ્યા છે એમ કહ્યું, તે ક્યાં સમજવા? ઉત્તર એક. પહેલો ગુણ તે સત્ય, એટલે કે સર્વે જીવ પ્રાણી માત્રને માયાના બંધનથી રહિત કરીને બ્રહ્મ ભાવને પમાડવા રૂપી હિત છે જેમને વિશે, તથા પોતાના મુક્તો દ્વારે એવું હિત કરાવવા પણ, તથા સત્ય જે બ્રહ્મ તેનું કારણ પણ. બીજો ગુણ તે શૌચ, એટલે કે પોતાનું ધ્યાન કરનારા ભક્તોનું માયારૂપી વગળ ટાળીને પોતા જેવા નિર્દોષ કરવા પણ. ત્રીજો ગુણ તે દયા, ભવાબ્ધિમાં ડૂબેલા એવા જીવોના જન્મ મરણ ને યમ યાતનાદિક દુઃખને ટાળીને પોતાનું સુખ આપવા પણ. ચોથો ગુણ તે શાંતિ, આસુરી જીવોએ કરેલા અનેક ઉપદ્રવોનું સહન કરવા પણ, તથા પોતાને મન અર્પનારા એવા પોતાના આશ્રિતજનો તેમને ક્રોધ થવાનું નિમિત્ત છતાં પણ ચિત્તમાં ક્રોધ ઉત્પન્ન ન થવા દેવા પણ. પાંચમો ગુણ તે ત્યાગ, મોક્ષાર્થી જનના અપરાધને ન ગણીને પોતાની મૂર્તિના સુખને આપવા પણ. છઠ્ઠો ગુણ તે સંતોષ, નિજાશ્રિતને પોતાને સુખે સુખી કરવાથી પોતાને પરિપૂર્ણ માનવા પણ. સાતમો ગુણ તે આર્જવ. બહારની તથા અંદરની એકતારૂપી સ્વભાવની સરળતા અથવા પોતાના આશ્રિતના રજ તમાદિક દોષ ટાળીને મન વાણી આદિ કે કરીને કોઈને દુઃખનો ઉદ્ભવ ન થવા દેવા પણ તથા સત્પુરુષ દ્વારે પણ તેવી રીતે કરાવવા પણ. આઠમો ગુણ તે શમ. યોગાધિક પ્રયાસ વિના પણ પોતાના ધ્યાનથી ભક્તના મનને વશ કરાવવા પણ. નવમો ગુણ તે દમ. પોતે કરેલી ધર્મ મર્યાદામાં વર્તાવવાથી ભક્તની ઇન્દ્રિયોનું નિગ્રહ કરવા પણ. દસમો ગુણ તે તપ. જીવોના મોક્ષને અર્થે પૃથ્વી ઉપર વિચરીને અનેક જનોના અપમાનાદિકનું તથા અનેક પ્રકારના કષ્ટનું સહન કરવા પણ અથવા વન વિચરણાદિક. અગિયારમો ગુણ તે સામ્ય. અનવધિકાતિશય જે પોતાનું સુખ તેને વિશે પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને નિમગ્ન કરવાથી સારા નરસા વિષયને વિશે સમભાવ પમાડવા પણ. બારમો ગુણ તે તિતિક્ષા. પોતાના આશ્રિતને પોતાના સંબંધે કરીને કોઈના અપરાધને ન ગણે એવા કરવા પણ. તેરમો ગુણ તે ઉપરતી. પોતાના આશ્રિતને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ છતાં પણ રાગે રહિત કરવા પણ. ચૌદમો ગુણ તે શ્રુત. પોતાની વિશે નિષ્ઠાવાળા ભક્તને શાસ્ત્રના અર્થને યથાર્થ જાણી શકે એવી શક્તિ દેવા પણ. પંદરમો ગુણ તે જ્ઞાન. પોતાના આશ્રિતોને જીવ માયા ઈશ્વર બ્રહ્મ અક્ષર તથા મુક્ત એ સર્વેનું નિયંતા એવું જે પોતાનું સ્વરૂપ તેનું યથાર્થપણે જણાવવા પણ. સોળમો ગુણ તે વિરક્તિ. પોતાના આશ્રિતોને પોતાની મૂર્તિનું સુખ આપીને વાસનાએ રહિત કરવા પણ. સત્તરમો ગુણ તે ઐશ્વર્ય. સર્વેનું નિયંતા પણ. અઢારમો ગુણ તે શૌર્ય. મહાપાપીને પણ ભક્ત બનાવી દેવા પણ તથા પોતાના આશ્રિતોને નાના પ્રકારના સ્વભાવ તથા કામ ક્રોધાદિક શત્રુને જીતવામાં સામર્થ્ય આપવા પણ. ઓગણીસમો ગુણ તે તેજ. કોઈથી પરાભવ ન પામવા પણ અથવા પોતાના આશ્રિતોને કાળ માયાદિકથી પરાભવ ન પામવા દેવા પણ. વીસમો ગુણ તે બળ. અનેક જનને સમાધિ કરાવીને નાડી પ્રાણનું આકર્ષણ કરવા પણ તથા પોતાના આશ્રિતોને પ્રાણને નિયમમાં કરાવવાનું સામર્થ્ય આપવા પણ. એકવીસમો ગુણ તે સ્મૃતિ. પોતાના અક્ષરધામથી જે કર્તવ્યને અર્થે પોતે પૃથ્વીને વિશે પ્રગટ થયેલા તે કર્તવ્યનું અનુસંધાન પણ તથા પોતાના આશ્રિતોને તે અનુસંધાન કરાવવા પણ. બાવીસમો ગુણ તે સ્વાતંત્ર્ય. સર્વોપરીપણું જે સર્વનું નિયંતાપણું અને પોતાના આશ્રિતોને કાળ માયાદિકના ભયે રહિત કરીને પોતાનું સાધર્મ્યપણું પમાડીને સ્વતંત્ર કરવાપણું. 23મો ગુણ તે કૌશલ. આત્યંતિક મોક્ષ કરવારૂપ ક્રિયામાં નિપુણપણું. કોઈ પણ પ્રકારે ગમે તેવા જીવને પોતાના સન્મુખ કરી આકર્ષી લેવાની કુશળતા તથા પોતે કહેલા નિયમ પરાયણ એવા જે જન તેમને અનેક જીવના મોક્ષ કરવારૂપી ક્રિયાનું સામર્થ્ય દાતાપણું. 24મો ગુણ તે કાંતિ. બ્રહ્મકોટી, અક્ષરકોટી તથા મુક્તકોટી તે સર્વેથી અતિશય પ્રકાશમાનપણું વા તે સર્વને પ્રકાશ દેવાપણું. 25મો ગુણ તે ધૈર્ય. પોતાના આશ્રિતોને ઇન્દ્રિયો અંતઃકરણને જીતવારૂપી ધીરજ આપવાપણું તથા પોતાના ધ્યાનનિષ્ઠ ભક્તોને સાક્ષાત્કાર થવા પર્યંત ધ્યાનમાં એકાગ્રતા, આગ્રહ તથા ઉત્સાહ ટકાવી રાખવારૂપી ધીરજ આપવાપણું. 26મો ગુણ તે માર્દવ. ભક્તોના દુઃખ ન જોઈ શકવાપણું તથા પોતાનું ધ્યાન કરનારા ભક્તોના ચિત્તને કોમળ કરવાપણું. 27મો ગુણ તે પ્રાગલ્ભ્ય. પોતાના ભક્તોને પોતાની મૂર્તિનું નવીન નવીન સુખનો અનુભવ કરવારૂપી જ્ઞાનનું દેવાપણું તથા વિદ્વત સભામાં શાસ્ત્રાર્થ કરી પ્રતિપક્ષીઓને પરાસ્ત કરી સ્વમત સ્થાપન કરવાપણું. 28મો ગુણ તે પ્રશ્રય. પોતાના ભક્તોને સત્પુરુષ આગળ દાસપણું રહે એવી બુદ્ધિ દેવાપણું. 29મો ગુણ તે શીલ. પોતાના આશ્રિતોને બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કરાવવાપણું. 30મો ગુણ તે સહ. પોતાના ભક્તોની પ્રાણવૃત્તિઓનું સ્વાભાવિક પોતાની મૂર્તિમાં આકર્ષણ કરવાપણું. 31મો ગુણ તે ઓજ. પોતાના ભક્તોની જ્ઞાન ઇન્દ્રિયો તથા કર્મ ઇન્દ્રિયોને જીતવામાં સામર્થ્ય દેવાપણું તથા દેહે કરીને સુખ દુઃખાદિકને સહન કરવાની સત્તા આપવાપણું. 32મો ગુણ તે બળ. જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી, મૂળ અક્ષરકોટી તથા મુક્તકોટી તે સર્વેને પોતાના તેજરૂપ શક્તિ દ્વારે ધારવાપણું તથા તે સર્વને ધારણ કરવાની શક્તિને આપવાપણું. 33મો ગુણ તે ભગ. પોતાના મુક્તોને આત્યંતિક કલ્યાણ કરવાનું સામર્થ્ય આપવાપણું તથા મૂળ અક્ષર તથા મૂળ પુરુષાદિક સર્વે અવતારોને ઉત્પત્યાદિક કરવાનું ઐશ્વર્ય આપવાપણું. 34મો ગુણ તે ગાંભીર્ય. થોડી વાતમાં રાજી કુરાજી ન થવારૂપ સાગર હૃદયપણું તથા મૂળ પુરુષ, બ્રહ્મ તથા મૂળ અક્ષરાદિક તે કોઈએ પોતાનો અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાની સમીપે રહેનારા નિષ્કામ મુક્તો તેમણે પણ યથાર્થ અભિપ્રાય ન જાણી શકવાપણું તથા પોતાના આશ્રિતોને કોઈ વિકારે કરીને ક્ષોભ ન પામવા દેવાપણું. 35મો ગુણ તે સ્થૈર્ય. પોતાની મૂર્તિને પામેલા ભક્તોને પોતાના સુખથી ચળાયમાન નહીં થવા દેવાપણું. 36મો ગુણ તે આસ્તિક્ય, પોતાના ભક્તોને પોતાની સર્વોપરી ઉપાસનાના બળ વડે પોતા સિવાય બીજે ક્યાંય આસ્થા નહીં આવવા દેવા પણ. 37મો ગુણ તે કીર્તિ, ઘોર કલિયુગમાં એકાંતિક ધર્મ સ્થાપન કરી મોક્ષદાન રૂપી અપૂર્વ કીર્તિ ફેલાવવા પણ અને પોતાની આજ્ઞા પાળીને ધર્મ દ્રઢ કરનારા એવા જે ભક્તો તેમની કીર્તિનું વધારવા પણ. 38મો ગુણ તે માન, પોતાની સર્વોપરી ઉપાસના તથા ધ્યાને કરીને પોતાના તદાકાર ભાવને પામેલા એવા જે પોતાના ભક્તો તેમને મોટા મોટા ઈશ્વરો તથા બ્રહ્મકોટી તથા અક્ષરાદિક ઐશ્વર્યાર્થીઓ દ્વારાએ માન પૂજ્યપણું અપાવવાપણું. 39મો ગુણ તે અનહંકૃતિ, પોતાના ભક્તોની માયા નિવૃત્તિ પામવાથી અહંકારે રહિત કરવા પણ. આ ઉપર કહ્યા જે શ્રીજી મહારાજના કલ્યાણકારી ગુણ, તે રાજારૂપ ને સાધુરૂપ એ સર્વ અવતારોના કારણ એવા જે શ્રીજી મહારાજ તેમના નિશ્ચય કરીને સંતમાં આવે છે. પ્રશ્ન 2, અમને કાળ, કર્મ, સ્વભાવ, માયા ને પુરુષ જેવા ન જાણે એમ શ્રીજી મહારાજે કહ્યું, તે કેવા જાણે તો કાળ, કર્મ, સ્વભાવ, માયા અને પુરુષ જેવા જાણ્યા કહેવાય? અને શ્રીજી મહારાજને સર્વેના નિયંતા, સર્વકર્તા ને નિર્લેપ કેવી રીતે જાણવા? ઉત્તર 2, કાળ છે તે પ્રકૃતિ પુરુષના કાર્યનો પ્રલય કરે છે, એટલો જ મહિમા શ્રીજી મહારાજનો જાણે તો કાળ જેવા જાણ્યા કહેવાય. અને કર્મ પ્રમાણે ફળ મળે છે, પણ એથી અધિક ભગવાન આપી શકતા નથી એમ જાણે તો કર્મ જેવા જાણ્યા કહેવાય. અને આ જગત સ્વાભાવિક થયા જ કરે છે, પણ ભગવાન કરતા છે એમ ન જાણે તો સ્વભાવ જેવા જાણ્યા કહેવાય. અને માયા દ્વારે જગત સૃજે છે તેટલું જ કાર્ય ભગવાન કરી શકે છે એમ જાણે તો માયા જેવા જાણ્યા કહેવાય. અને જેટલું મૂળ પુરુષ થકી થાય છે તેટલું જ મહારાજ કરી શકે છે એમ જાણે તો પુરુષ જેવા જાણ્યા કહેવાય. અને જીવકોટી, માયાકોટી, પુરુષકોટી, બ્રહ્મકોટી, અક્ષરકોટી ને મુક્તકોટી એ સર્વે શ્રીજી મહારાજની આજ્ઞામાં નિરંતર વર્તે છે એવી રીતે જાણે તો નિયંતા જાણ્યા કહેવાય. અને અનંત મૂળ અક્ષરો તે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્યાદિક કરે છે તે શ્રીજી મહારાજની આપેલી સત્તાથી કરે છે, પણ શ્રીજી મહારાજ વિના બીજો કોઈ સ્વતંત્રપણે કરી શકે તેમ નથી એવી રીતે શ્રીજી મહારાજને જાણે તો કરતા જાણ્યા કહેવાય. અને મૂળ અક્ષરાદિક સર્વેને વિશે અંતર્યામીપણે રહ્યા છે, પણ તે અક્ષરાદિકની તથા મૂળ પુરુષાદિક કોઈની ઉપાધિ શ્રીજી મહારાજને અડતી નથી એમ જાણે તો નિર્લેપ જાણ્યા કહેવાય. પ્રશ્ન 3, સંત ભગવાનની પેઠે નિર્બંધ ને ચહાય તે કરવા સમર્થ થાય છે એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 3, નિર્બંધ એટલે મૂળ અક્ષરાદિક કોઈના ઐશ્વર્યમાં લેવાય નહીં અને આવરણ રહિત થાય તે નિર્બંધ કહેવાય અને શ્રીજી મહારાજની પેઠે જ અસંખ્યાત જીવોનો ઉદ્ધાર સંકલ્પ માત્રમાં કરે તે ચહાય તે કરવા સમર્થ જાણવા. પણ મૂળ અક્ષરાદિકની પેઠે ઉત્પત્ત્યાદિક તથા કર્મફળ આપવું તે કામ નથી કરતા, એ કામને તો તુચ્છ જાણે છે. પ્રશ્ન 4. બીજા પ્રશ્નમાં ગરીબને દુખવેથી શ્રીજી મહારાજ દુખાય એમ કહ્યું, તે ગરીબ કેવા જાણવા? ઉત્તર 4. શ્રીજી મહારાજની મૂર્તિને અખંડ ધારી રહ્યા હોય તેવા પોતાના ભક્તને ગરીબ કહ્યા છે. તે લોક વ્યવહારે ગરીબ હોય અને સ્વભાવે પણ ગરીબ હોય તે કોઈના સામો જવાબ ન આપે ને સંકલ્પ પણ ન કરે જે આણે મારું અપમાન કર્યું એવા મોટા સહન શક્તિવાળા ભક્ત હોય તેને દુખાવે તો તે પોતે તો ન દુખાય, પણ શ્રીજી મહારાજ દુખાય તો દુખાવનારના જીવનો નાશ થઈ જાય છે. ઇતિ ગઢડા પ્રથમના 62મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.